આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કોલિન રાષ્ટ્રના વોઈવુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 20 માર્ચ અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ. આમ તો આપણે ગુજરાતીઓને આસો નવરાત્રિમાં રસ વધારે પડે, કારણ કે ગરબા રાસની રમઝટ જામે ને ત્યારે. પણ વર્ષમાં આવતી 4 નવરાત્રિઓમાં ચૈત્ર નવરાત્રિનું પણ આગવું સ્થાન છે. ઘણા આરાધકો ચૈત્ર નવરાત્રિ દરમિયાન પણ ઉપવાસ રાખે છે. કદાચ ઘેર ઉપવાસનું ફરાળી ભોજન બનતું પણ હશે, અમુક ભવતી વાનગીઓ બનશે, તો જેને ઉપવાસ નથી કરવો તે પણ એ ફરાળી વાનગીઓ જ ખાશે. અને જો ફરાળી વાનગી નહીં ભાવતી હોય તો મમ્મીઓ કે પત્નીઓએ કંઈક જુદું બનાવવું પડતું હશે. આમ જોઈએ તો આ જરા અગવડતા પડે તેવું ખરું, પણ ખરેખર જોઈએ ને તો મિત્રો, આવી નાની નાની અગવડતા જ યાદ બની જાય છે. અને જ્યારે આપણે એ જ ઢબે તહેવાર નહીં ઉજવી શકીએ ને, ત્યારે એ બધી યાદો આપણે તાજી થઈ જતી હોય છે. તો શું તમે ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ રાખો છો? અને જો રાખતા હો તો કઈ ફરાળી વાનગીઓ બનાવો છો? લખી જણાવો અમને. અમારો નંબર છે 0439799767. તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો કાર્યક્રમની શરૂઆત કરીએ આપણે ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 20 માર્ચ અને શુક્રવારના મુખ્ય સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. વૈશ્વિક તેલ કટોકટી વચ્ચે ઉર્જામંત્રી ક્રિસ બોવેને ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ઓઇલ રિફાઇનરીઓને બળતણ સુરક્ષા માટે અપાતી ચૂકવણી વધારવાની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ રિફાઇનરીઓને ચાલુ રાખવા અને સ્થાનિક સપ્લાય ચેઇન બચાવવાનો છે. 6 મહિનાના ટ્રાયલ બાદ આ ચૂકવણી હવે સરળતાથી મળી શકશે. જોકે એવી ચિંતા છે કે આ નીતિઓ ઓસ્ટ્રેલિયાને હાલની વધતી જતી વૈશ્વિક તેલ કટોકટીમાંથી બચાવવા માટે પૂરતી નથી. અમેરિકા અને ઇઝરાયેલના હુમલાના વિરોધમાં ઈરાને હોર્મુઝની સમુદ્ર દુનિયામાંથી પસાર થતો તેલનો રસ્તો બંધ કર્યો છે, જેના કારણે દુનિયાભરમાં તેલની અછત સર્જાઈ છે. સપ્લાય ચેઇન નિષ્ણાત ડેવિડ લેનીએ ચેનલ 9ને જણાવ્યું હતું કે જો આ સંઘર્ષ જલ્દી ઉકેલાઈ જશે તો પણ સપ્લાય ચેઇનને સામાન્ય થવામાં મહિનાઓ લાગી શકે. વડાપ્રધાન એન્થની અલ્બાનીઝી અને ગૃહપ્રધાન ટોની બકનો પશ્ચિમ સિડનીમાં રમઝાન ઈદના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવ્યો છે, જ્યારે તેઓ લેકેમ્બા મસ્જિદમાં શુક્રવારે એટલે કે 20 માર્ચના રોજ ઈદની નમાઝ માટે ગયા હતા, ત્યારે લેબનીઝ મુસ્લિમ એસોસિએશનના સેક્રેટરી ગમેલ ખેરના ભાષણ દરમિયાન કેટલાક લોકોએ તેમને બહાર કાઢવાની માંગણી કરી. શ્રી અલ્બાનીઝી અને શ્રી બર્કે ભીડ સાથે કોઈ વાત કરી ન હતી અને તેઓ ભાષણ પૂરું થાય ત્યાં સુધી રોકાયા બાદ ત્યાંથી રવાના થયા હતા. સાયક્લોન નરેલ દૂર ઉત્તર ક્વિન્સલેન્ડ કાંઠા સાથે ટકરાયું છે. ક્વિન્સલેન્ડ સરકારના જણાવ્યા અનુસાર ટકરાતા સમયે તે કેટેગરી 4નું વાવાઝોડું હતું અને 320ની વસ્તી ધરાવતા કોએન શહેરની નજીક આવ્યું. ભારે પવન, વરસાદ અને પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને કેન સુધી દરિયાના મોજા ઊંચા ઉછળવાની શક્યતા છે. પ્રીમિયર ડેવિડ ક્રિસાફુલીએ ચેતવણી આપી છે કે અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ વાતાવરણ જો થોડા સમય માટે શાંત લાગે તો પણ ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. દક્ષિણ ઓસ્ટ્રેલિયાની રાજ્યની ચૂંટણીના પ્રચારમાં હવે એક જ દિવસ બાકી છે અને લેબર પાર્ટી ફરીથી સરકાર બનાવે તેવી પૂરી શક્યતા છે. શનિવારે 21 માર્ચે થનારી ચૂંટણી પહેલાના ન્યૂઝ પોલ સર્વે મુજબ લેબર પાર્ટીને 40% વોટ મળી શકે છે. લિબરલ પાર્ટીને સરકાર બનાવવા માટે વધુ 11 સીટો જીતવી પડે તેમ છે, પરંતુ સર્વેમાં માત્ર તેઓ 16% પર છે, જ્યારે વન નેશન પાર્ટી 22% પર. પ્રીમિયર પીટર માલિના ઉસ્કાસ બીજી વખત જીતવાની તૈયારીમાં છે અને તેમણે ચૂંટણી પહેલાના પોતાના અંતિમ નિવેદનોમાં વન નેશન પાર્ટીના નેતા પોલિન હેન્સનને નિશાન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર પર નજર નાખીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથેના યુદ્ધ માટે તેમની સરકારને હજુ વધુ પૈસાની જરૂર છે, જો કે તેઓ એમ પણ માને છે કે યુદ્ધ ખૂબ જલ્દી પૂરું થઈ જશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શ્રી ટ્રમ્પે અમેરિકન સંસદ પાસે 280 અબજ ડોલરથી વધુની માંગણી કરી છે. તેમણે આ વાત જાપાનના વડાપ્રધાન સનાઈ ટકાઇચી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી અને યુદ્ધમાં અમેરિકાની સાથ આપવા બદલ જાપાનના વખાણ પણ કર્યા હતા. આ હતા તારીખ 20 માર્ચના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, મધ્ય પૂર્વના સંઘર્ષની અસરો અનેક એશિયાઈ દેશો પર પણ થઈ રહી છે અને આ દેશની સરકારો ચિત્ર વિચિત્ર પગલાં લઈને આ કટોકટી સામે ઝીંક ઝીલવાની કોશિશ કરી રહી છે. સાંભળીએ એક વિશેષ અહેવાલ વત્સલભાઈ પાસેથી.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
હોર્મુઝની સમુદ્ર ધુની વિશ્વમાં તેલના પુરવઠાનો 5મો ભાગ પૂરો પાડે છે. તે હાલમાં યુદ્ધના કારણે બંધ હોવાથી એશિયાના કેટલાક દેશો જેમ કે શ્રીલંકા, ફિલિપાઇન્સમાં 4 દિવસના કામના અઠવાડિયાથી લઈને મ્યાનમારમાં ડ્રાઇવિંગ પ્રતિબંધો અમલમાં મૂકવામાં આવ્યા છે, જેથી તે દેશોમાં ઊર્જાની અછતને ઘટાડી શકાય. વિશ્વના વિવિધ દેશો ઇંધણની અછતને કારણે કેવા પગલાં અમલમાં મૂકી રહ્યા છે એ વિશે માહિતી મેળવીએ.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયામાં ઉર્જા મંત્રી ક્રિસ બોવેને જણાવ્યું હતું કે કેટલાક પ્રાદેશિક વિસ્તારોમાં અછત હોવા છતાં દેશનો બળતણનો પુરવઠો સ્થિર છે. તેમણે ABC ટીવીને જણાવ્યું હતું કે અમે કંપની દર કંપની વાતચીત કરી રહ્યા છીએ અને તેમને બળતણનો વધુ જથ્થો પ્રાદેશિક વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવે અને તેની અસર પણ હાલમાં જોવા મળી રહી છે. આ અઠવાડિયે શ્રીલંકાએ ઇંધણનો જથ્થો જાળવવા માટે વિવિધ સંસ્થાઓ અને શાળાઓ તથા યુનિવર્સિટીઓ માટે 4 દિવસના કાર્યના અઠવાડિયાનો આદેશ આપ્યો હતો. શ્રીલંકાના આવશ્યક સેવાઓના કમિશનર જનરલ પ્રભાત ચંદ્રકીર્તિએ બુધવારે વેતન વિનાની રજા જાહેર કરી હતી અને ખાનગી ક્ષેત્રને તે અપનાવવા વિનંતી પણ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશનો પેટ્રોલ અને ડીઝલનો ભંડાર લગભગ 6 અઠવાડિયા સુધી ચાલશે, પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે તાજા પુરવઠામાં કોઈપણ વિક્ષેપ શ્રીલંકાને ગંભીર અસર કરી શકે છે. શ્રીલંકા તેના તમામ બળતણ તથા શુદ્ધ પેટ્રોલિયમની આયાત મોટે ભાગે સિંગાપુર, મલેશિયા અને દક્ષિણ કોરિયાથી તથા મધ્ય પૂર્વમાંથી ક્રૂડ ઓઇલની આયાત કરે છે. શ્રીલંકામાં ઇંધણની મર્યાદાની શરૂઆત રવિવારથી શરૂ કરવામાં આવી છે, જેમાં વાહન ચાલકોએ દર અઠવાડિયે 15 લિટર પેટ્રોલ અથવા ડીઝલની મર્યાદા લાગુ કરવામાં આવી છે અને જાહેર પરિવહનને દર અઠવાડિયે 200 લિટર ફાળવવામાં આવ્યું છે. સમગ્ર એશિયાના અન્ય દેશોમાં પણ આ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. ફિલિપિન્સની વાત કરીએ તો ફિલિપિન્સમાં બળતણના વધતા ભાવને કારણે જાહેર કર્મચારીઓ માટે 4 દિવસના કામકાજના અઠવાડિયા અને બળતણની મર્યાદાઓની અટકળો શરૂ થઈ હતી. દેશમાં ડીઝલના ભાવ બમણા થઈ ગયા છે અને જાહેર પરિવહન ડ્રાઈવરોને ભારે ફટકો પડ્યો છે. બીજી તરફ થાઇલેન્ડે પડોશી કંબોડિયા અને લાઓસ સિવાય તેલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ગેસ સ્ટેશનોને જેરી કેનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેશની સરકારે જાહેર સેવાઓમાં કાર્ય કરતા કર્મચારીઓને ઘરેથી કામ કરવા વિનંતી કરી છે તથા લોકોને લિફ્ટને બદલે સીડી ચડવા માટે અને એર કન્ડિશનિંગનું તાપમાન વધારીને 27 સેલ્સિયસ કરવા વિનંતી કરી છે. એશિયાના વિવિધ દેશોએ જે પગલાં લીધા છે તેવા પગલાં શું ઓસ્ટ્રેલિયા પણ લેશે? તો તે અંગે આપણે જાણીએ કે ભૂતકાળમાં ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એટલે કે IEA સભ્યો દ્વારા રાખવામાં આવેલા તેલના ભંડારને મુક્ત કરીને વૈશ્વિક તેલ પુરવઠાની શૃંખલામાં નોંધપાત્ર વિક્ષેપો દૂર કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા એવા 32 સભ્ય દેશોમાં સામેલ છે જેમણે મધ્ય પૂર્વના તેલના આંચકા પછી 1970 દાયકામાં IEA સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, જે પાછલા વર્ષની ચોખ્ખી તેલની આયાતના 90 દિવસના જથ્થાને જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જોકે તે એકમાત્ર સભ્ય છે જે આ જવાબદારીને પૂર્ણ કરતું નથી. વર્ષ 2012 તેનું પાલન કરવામાં તે નિષ્ફળ રહ્યું છે. ઓસ્ટ્રેલિયન વાહન ચાલકોએ અગાઉ બળતણ પર નિયંત્રણનો અનુભવ કર્યો હતો. 1970 દાયકાના અંતમાં ઈરાની ક્રાંતિએ વૈશ્વિક તેલને આંચકો આપ્યો હતો. પુરવઠાની અછત અને ભાવમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઓપરેટરોની હડતાલને કારણે રિફાઇનરીઓ બંધ હોવાથી ઓસ્ટ્રેલિયામાં 2 અઠવાડિયા સુધી બળતણના વપરાશ પર નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા હતા. સમાન ઓડ ઇવન લાયસન્સ પ્લેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઈંધણ ભરવા માટે $10 કેપ મૂકવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા તેના લગભગ 90% તેલની આયાત કરે છે, જેનો અર્થ એ છે કે હોર્મોઝની સામુદ્ર ધુનીમાંથી આવતા બળતણ પર તે ભારે નિર્ભર રહે છે. AFP અને રોયટર્સની માહિતીનો ઉપયોગ કરીને SBS ન્યૂઝ માટે એરિલ રિચાર્ડ્સે પ્રસ્તુત કરેલો આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો વત્સલ પટેલ પાસેથી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું કે કેવા પડઘા પડી રહ્યા છે એશિયાઈ દેશોમાં મધ્ય પૂર્વના સંઘર્ષને કારણે. મિત્રો, શરૂઆતમાં વાત કરી હતી ઉપવાસની ફરાળી વાનગીઓની, તો મને યાદ આવી એવી અનેક ફરાળી વાનગીઓ. નાના નાના મોતીઓ જાણે વાડકો ભરીને મૂક્યા હોય એવા ભીષ્મ પિતામહના વસ્ત્ર જેવા ધોળા સાબુદાણા, તેમાં નાના નાના સમારેલા બટાકાના સોનેરી ટુકડા, ઉપરથી કઢી લીમડાનો લીલો શણગાર, કોક વળી થોડી હળદર પણ નાખે તો સોનાના દોરામાં મોતીની માળા બનાવીને મૂકી હોય ને તેવું જ દેખાય, અને તાજા ઘરે બનાવેલા દહીં સાથે આ સાબુદાણાની ખીચડી જો તમે ખાઓ તો આત્મા સુદ્ધા તૃપ્ત થઈ જાય. આ તો વાત થઈ એક વાનગીની, આવી તો બીજી અનેક. દહીંવાળું બટાકાનું શાક, રાજગરાની રોટલી કે પૂરીઓ, શિંગોળાનો શીરો અને બીજી કેટલી વાનગીઓ. પણ આ બધી વાનગીઓની વાત જો અત્યારે કરવા બેસીએ તો કદાચ આ કાર્યક્રમ પણ ટૂંકો પડે. તો એક કામ કરીએ, વધીએ કાર્યક્રમમાં આગળ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 19 માર્ચ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના સમાચાર પર નજર નાખીએ. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તનાવ છતાં ભારત માટે LPG અને ક્રૂડ ઓઇલ વહન કરતા ભારતીય ધ્વજવાળા જહાજો ગુજરાતના બંદરો પર સુરક્ષિત રીતે પહોંચી રહ્યા છે, જેનાથી ઉર્જા પુરવઠામાં તાત્કાલિક રાહત મળી રહી છે. શિવાલિક અને નંદાદેવી બાદ હવે જગ લાડકી નામનું જહાજ પણ ગુજરાતના મુંદ્રા બંદરના બાહ્ય સમુદ્રી વિસ્તારમાં પહોંચ્યું છે. આ જગ્યા ઊંડા સમુદ્રમાં હોય છે, જ્યાં મોટા જહાજોને કિનારે લાવ્યા વિના જ તેલ કાઢી શકાય છે. આ ટેન્કર UAEથી લગભગ 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલને ફુજેરાહ બંદર પર લાદીને લાવવામાં આવ્યું હતું. 274 મીટર લંબાઈ અને 50 મીટર પહોળાઈવાળા આ ટેન્કરનું ડેડ વેટ ટનેજ લગભગ 1,64,716 ટન છે અને ગ્રોસ ટનેજ લગભગ 84,735 ટન છે. આ પુરવઠો ભારતની પ્રમુખ રિફાઇનરીઓ માટે મદદરૂપ છે, જે પુરવઠા વિક્ષેપ દરમિયાન ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે આવા શિપમેન્ટ પર આધાર રાખે છે. ભારતના 22 સહિત કુલ 500થી પણ વધુ જહાજ હાલ હોર્મુઝની ખાડીમાં છે. ભારતના 22 જહાજમાં કુલ 17 લાખ ટન ક્રૂડ 3.2 લાખ ટન એલપીજી અટવાયા છે તેમ પણ કહી શકાય. દેશમાં નાગરિક ઉડ્ડયન વિભાગના નિયામક બોર્ડ દ્વારા એરલાઇન્સ માટે સૂચવવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર પ્રવાસીઓની સુવિધાઓને બહેતર બનાવવા માટે ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% બેઠકો મુક્તપણે ફાળવવાની રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો વેબ ચેક ઇન અને બેઠકની પસંદગી કરતી વખતે પ્રવાસીઓ પાસેથી પડાવવામાં આવતા વધારાના દરો પર નિયંત્રણ આવશે. પ્રવાસીઓના અધિકારોને વધારે અસરકારક બનાવવા માટે વિવિધ નિર્દેશો આપવામાં આવ્યા છે. ભારતનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દુનિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું બજાર બની ચૂક્યું છે અને દેશમાં એરપોર્ટ્સ પર રોજ 5 લાખ પ્રવાસીઓ આવન જાવન કરે છે. વિમાન પ્રવાસને વધારે સરળ અને પારદર્શક બનાવવા માટે જે વિવિધ માર્ગદર્શિકાઓ અને પગલાંઓ લેવામાં આવ્યા છે તે અંતર્ગત એરલાઇન્સને એમ પણ જણાવવામાં આવ્યું છે કે એક જ પીએનઆર પર પ્રવાસ કરનાર યાત્રીઓને સાથે પ્રવાસ કરવા મળે તે માટે તેમને નજીક નજીક બેઠકો ફાળવવામાં આવે. હાલ એકબીજાની પાસે બેસી પ્રવાસ કરવા માટે સીટ પસંદ કરો તો તેનો અલગ ચાર્જ ચૂકવવો પણ પડતો હોય છે. આ ઉપરાંત એરલાઇન્સને રમત જગતના કે સંગીતના સાધનો લઈ જવાની સુવિધા બાબતે પણ પારદર્શી અભિગમ દર્શાવવાનો રહેશે. આ જ રીતે પાળેલા જનાવરોના પ્રવાસ બાબતે પણ સ્પષ્ટ નિયમો નક્કી કરવા જણાવાયું છે. સરકારે ફ્લાઇટ મોડી પડે, કેન્સલ થાય કે બોર્ડિંગ અટકાવવામાં આવે ત્યારે પ્રવાસીઓના અધિકારો શું છે તેની જાણ એરલાઇન્સે તેની વેબસાઇટ, મોબાઇલ એપ, બુકિંગ પ્લેટફોર્મ અને એરપોર્ટ્સ પરના કાઉન્ટર પર સ્પષ્ટ દર્શાવવાની રહેશે. પ્રવાસીઓના અધિકારોને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રકાશિત કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રવાસીઓને કિફાયતી દરે ભોજનની સુવિધા આપવા માટે ઉડાન યાત્રી કેફે અને મફત પુસ્તકો વાંચવા માટે ફ્લાઇબ્રેરી અને મફત વાઇફાઈની સુવિધા ઉપલબ્ધ કરી આપવાની પણ એરલાઇન્સને સૂચના આપવામાં આવી છે. મિડલ ઇસ્ટમાં વધતા જતા સંઘર્ષ અને તેલના કૂવાઓ પર મિસાઇલ હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે, જેની સીધી અસર ભારતના બજાર પર પણ પડી છે. ઈરાન દ્વારા કતારના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ પર થયેલા હુમલા અને તેના વળતા પ્રહારને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને $113 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આ જબરદસ્ત ભાવવધારાને લીધે બજાર ગબડ્યું છે તેમ મનાય છે. ભારતીય શેરબજારમાં છેલ્લા 22 મહિનામાં સૌથી મોટો જોવા મળેલ કડાકો છે. ગઈકાલે ટ્રેડિંગની શરૂઆત થવાની સાથે જ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગબડવા માંડ્યો હતો. 2497 પોઈન્ટ તૂટીને 74,207 પર તે બંધ થયો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ દિવસ દરમિયાન 776 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 23,002 પર આવી ગયો હતો. બજારમાં આવેલી આ સુનામીમાં બ્લુચીપ કંપનીઓના શેરોમાં પણ વેચવાલી જોવા મળી છે. સૌથી વધુ પ્રભાવિત થયેલા શેરોમાં એચડીએફસી બેંક, એલએનટી, એટર્નલ અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક્સિસ બેંક, એશિયન પેન્ટ્સ અને કોટક બેંક જેવા મોટા શેરો પણ તૂટ્યા છે. એક જ દિવસમાં રોકાણકારોના 12 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટે માતૃત્વ લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે દત્તક લીધેલ બાળક અને પોતાના જન્મેલા બાળક વચ્ચે કોઈ જ અંતર નથી, માટે દત્તક લીધેલ બાળકની માતા સાથે કાયદો ભેદભાવ વગર ના કરી શકાય. જો દત્તક લીધેલું બાળક 3 મહિનાથી વધુ સમયનું હોય તો અત્યાર સુધી દત્તક લેનારી માતાને માતૃત્વ માટે રજાથી વંચિત રાખવામાં આવતી હતી, જેને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યું છે. હવેથી જન્મ આપનારી માતા જેટલા જ હક દત્તક લેનારી માતાને આપવામાં આવ્યા છે. આ ચુકાદા અગાઉના નિયમો મુજબ કોઈ મહિલા ગર્ભવતી હોય તો તેને 12 સપ્તાહનો માતૃત્વ અવકાશ કે રજાઓ મળે છે, જ્યારે જો કોઈ મહિલા 3 મહિનાથી મોટું બાળક દત્તક લે તો તેને આ રજાઓ નહોતી મળતી. સુપ્રીમ કોર્ટે આવી તમામ મહિલાઓને પણ 12 સપ્તાહનો માતૃત્વ અવકાશ આપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટની બેન્ચે મહત્વપૂર્ણ અવલોકન પણ કર્યું હતું કે 3 માસથી ઓછી વયના બાળકને અને મોટી વયના બાળકને દત્તક લેવાની સ્થિતિમાં બંને માતાઓની સ્થિતિ સરખી જ હોય છે. બેન્ચે કહ્યું કે બાળકને દત્તક લઈને પરિવાર બનાવવાની રીત પણ એટલી જ મહત્વની છે જેટલી જન્મથી પરિવાર બનાવવાની છે. પરિવારનો આધાર જીવવિજ્ઞાન નહીં પરંતુ એકબીજા સાથે અંગત જોડાણ અને ભાવનાઓની આપલે હોય છે. દત્તક લીધેલું બાળક પોતાના સગા બાળકથી અલગ ના ગણાય, બંને એક સમાન છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે માત્ર માતાઓ જ નહીં પિતાઓ પણ પિતૃત્વ અવકાશ આપવા અંગે વિચારવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે બાળકની દેખરેખમાં માત્ર માતાની ભૂમિકા જ નથી હોતી, પિતા પણ આ જ જવાબદારી નિભાવે છે. ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતો અને સામાન્ય જનજીવનને મુશ્કેલીમાં મૂકી દીધું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કચ્છ, અમદાવાદ, જામનગર, મોરબી, રાજકોટ, ગોંડલ, જેતપુર, જામનગર, દ્વારકા, સાબરકાંઠા, પાટણ સહિત અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી વંટોળ અને સાંજે 4 વાગ્યા બાદ કમોસમી વરસાદ ભારે પવન સાથે પડતા ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. રાજકોટમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. પવનના જોરને કારણે કંડલામાં મોબાઈલ ટાવર ધરાયાશી થયો હતો, તેમજ કંડલા પોર્ટ પર લાકડાનો જથ્થો અને કન્ટેનર પવનના સુસવાટાના કારણે ભારે નુકસાનીમાં આવી ગયા હતા. રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં સેંકડો વૃક્ષ અને હોર્ડિંગ જમીનદોસ્ત થયા છે. કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાને લીધે ઘઉં, વરિયાળી, ઈસબગુલ, જીરું, એરંડા, લસણ, મેથી, ચણા, તમાકુ, બટાટા, કેરી અને ઘઉંના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તારીખ 21 માર્ચ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. આ બદલાયેલા હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરમાં ઉભેલા પાકને નુકસાનથી બચાવવા માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં સૂચવતી વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ્લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, આજે શુક્રવારના કાર્યક્રમમાં હું શોષણભાઈ દેસાઈ સાથે વત્સલ પટેલ આપનું ફરીથી એક વખત સ્વાગત કરું છું. અમારા નિયમિત શ્રોતા રેખાબેન જોશી અમને જણાવી રહ્યા છે કે તેઓ ચૈત્રી નવરાત્રિ પર અનુષ્ઠાન કરે છે અને એ દિવસોમાં તેઓ સાબુદાણા, બટાકાના વડા અને બનાના વેફર ખાય છે. આભાર રેખાબેન આપના મેસેજ માટે. ચાલો હવે મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના ક્રિકેટ અંગેના સમાચાર જોઈએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક નિર્ણયના કારણે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 2 કરોડ રૂપિયાનો ફટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ગત ફેબ્રુઆરીમાં ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યા હતા. અગાઉ A+ કેટેગરી હતી, જેમાં વાર્ષિક ₹7 કરોડની રકમ હતી. બુમરાહ આ કેટેગરીમાં હતો, પણ હવે બોર્ડે A+ કેટેગરી જ ખાડી નાખી છે અને બુમરાહને 1 કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. 1 કેટેગરીમાં ₹5 કરોડ વાર્ષિક છે. આમ બુમરાહને A+ કેટેગરી નીકળી જતા 2 કરોડ રૂપિયાની ખોટ પડી છે તેમ કહી શકાય. જો કે બુમરાહે આ અંગે કોઈ હતાશા વ્યક્ત કરી નથી. એવું મનાય છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈ અન્ય રીતે બુમરાહની આ ખોટ સરભર કરી દેશે. ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરે BCCI સમક્ષ પોતાના કાર્યકાળને 2027ના વનડે વર્લ્ડ કપ સુધી વધારવાની ઔપચારિક વિનંતી કરી છે. અગરકરના નેતૃત્વમાં ભારતીય ટીમે વ્હાઇટ બોલ ક્રિકેટમાં શાનદાર સફળતા મેળવી છે, જેમાં 2023 અને 2025નો એશિયા કપ, 2024 અને 2026નો T20 વર્લ્ડ કપ અને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે. 2025માં આમ તો તેની ટર્મ પૂરી થતી હતી, પણ અગરકરે 2026ના T20 વર્લ્ડ કપ સુધી 1 વર્ષ ટર્મ લંબાવવા ભારતીય ક્રિકેટ બોર્ડને વિનંતી કરી હતી, જે માન્ય રાખવામાં આવી હતી. હવે તેણે બોર્ડને એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે વર્ષ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ટેસ્ટ શ્રેણીઓ રમાશે અને આવતા વર્ષના અંતે વનડેનો વર્લ્ડ કપ પણ હોય તેની ટર્મ હજુ આ સમયગાળા સુધી લંબાવવામાં આવે. અગરકરના નેજા હેઠળની પસંદગી સમિતિનો જો કે ટેસ્ટ ક્રિકેટનો રેકોર્ડ ખરાબ કહી શકાય. તેવી જ રીતે રોહિત શર્મા અને કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ અને રોહિત શર્માના સ્થાને શુભમન ગિલની વનડે ટીમમાં કેપ્ટન તરીકે નિયુક્તિ થઈ તે નિર્ણયમાં વિવાદ સર્જાયો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે અગરકરની વિનંતી અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો. અને છેલ્લે આઈપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદનો નિયમિત કેપ્ટન ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ છે, પણ તે હજુ ઇજામાંથી મુક્ત નહીં થયો હોય શરૂઆતની કેટલીક મેચ રમી શકે તેમ નથી. ટીમ મેનેજમેન્ટે કમિન્સ પુનરાગમન કરે ત્યાં સુધી ઈશાન કિશનને કેપ્ટન જાહેર કર્યો છે. અભિષેક શર્મા વાઇસ કેપ્ટન રહેશે. તો આ હતા ભારતના ક્રિકેટના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, મધ્ય પૂર્વમાં વધી રહેલી અશાંતિ બાદ ઇંધણના મામલે ફેલાયેલી ચિંતાઓને સંબોધવા માટે વડાપ્રધાન એન્થની એલ્બાનીઝે રાષ્ટ્રીય કેબિનેટ બોલાવી હતી. તો તેમાં કેવા પગલાં લેવામાં આવ્યા છે અને કયા મુદ્દાઓ વિશે ચર્ચા થઈ છે એ વિશે સુષેણભાઈ દેસાઈના અહેવાલમાં વધુ માહિતી મેળવીએ.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે સપ્લાય ચેનની સમસ્યાઓનો સામનો કરવા માટે વડાપ્રધાને ફ્યુઅલ ઝારની નિમણૂક કરી છે. આ એવા સમયે સામે આવ્યું છે જ્યારે કોમ્પિટિશન વોચડોગ દ્વારા મુખ્ય ઈંધણ સપ્લાયર સાથે કથિત ખરાબ વર્તણૂકની તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ વિગતો જાણીએ આ અહેવાલમાં. પ્રાદેશિક નગરોમાં ઈંધણના પંપ ખાલી થઈ રહ્યાના અહેવાલ પછી ઉર્જામંત્રી ક્રિસ બોવેન જણાવે છે કે ઓસ્ટ્રેલિયાના વ્યૂહાત્મક ભંડારમાંથી હવે 519 મિલિયન લીટર પેટ્રોલ અને ડીઝલ ત્યાં પહોંચાડવામાં આવી રહ્યું છે.
On the condition that those companies that are required under law to hold the reserves in Australia work with the government to ensure the flow of that petrol and diesel in particular to the regional areas that are experiencing particular shortages. I'm pleased to say
ગુરુવારે એટલે કે 19 માર્ચના રોજ આ જાહેરાત કરવામાં આવી ત્યારે વડાપ્રધાન એન્થની અલ્બનીઝીએ નેશનલ કેબિનેટની બેઠક બોલાવી હતી. તેમણે મધ્ય પૂર્વમાં સંઘર્ષને કારણે થતા સપ્લાયના આંચકાઓને પહોંચી વળવા માટેના નવા ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરવા માટે ભૂતપૂર્વ ઉર્જા નિયમનકાર એન્થિયા હેરિસની નિમણૂક કરી છે.
And there will be an agreement from every state and territory will appoint someone to work with Ms. Harris to make sure that we maximise the coordinated effort during this time.
પરંતુ તેઓ હજુ પણ એ વાત પર ભાર મૂકે છે કે કોઈ પણ અછત સપ્લાયના અભાવને બદલે ગ્રાહકો દ્વારા સંગ્રહખોરીને લીધે માંગમાં આવેલા મોટા વધારાને કારણે છે.
I want to assure Australians at this time that Australia is well prepared. Our fuel supply is currently secure. However, I want us to be over prepared. I understand there are Australians in some parts of our nation that are really worried as they watch what is unfolding in the Middle East, and that is understandable. But we're doing all that we can to secure our fuel supply and to get it to the places that need it.
સરકારનું કહેવું છે કે ઈંધણની ડિલિવરી હજુ પણ અપેક્ષા મુજબ ઓસ્ટ્રેલિયામાં આવી રહી છે અને શ્રી અલ્બનીઝી ફરીથી ગ્રાહકોને તેમની જરૂરિયાત કરતાં વધુ ઈંધણ ન ખરીદવાની વિનંતી કરી રહ્યા છે. તેમ છતાં ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર કમિશને 4 મુખ્ય ઈંધણ સપ્લાયર દ્વારા પ્રતિસ્પર્ધા વિરોધી આચરણના આક્ષેપની તપાસ શરૂ કરી છે. ટ્રેઝર જીમ ચાલ્મર્સે એક ભાષણમાં આ પગલાંને આવકાર્યું છે અને ચેતવણી આપી છે કે જો મધ્ય પૂર્વનો સંઘર્ષ લાંબો ચાલશે તો ફુગાવો 5% પાર જઈ શકે છે.
Now the war in the Middle East is obviously the most pressing problem confronting the global economy. But my message today is that it reinforces rather than replaces the 3 core challenges which are shaping the budget in May. And here I want to be really blunt. Before this war, inflation was already too high. Productivity growth had been too weak for 2 decades.
વિપક્ષના નેતા એંગસ ટેલર કહે છે કે સરકાર પગલા લેવા માટે ખૂબ ધીમી રહી છે.
They've been putting band-aids on bullet wounds for 4 years now.
તેમણે ઉમેર્યું કે સરકારે વધુ સક્રિય ભૂમિકા ભજવવી જોઈતી હતી.
whether they're retailers or distributors, the government needs to lean on them and make sure the fuel is getting to the customers, getting to those hardworking farmers, getting to those truckies. And that's not what the government has done.
વડાપ્રધાન સરકારનો બચાવ કરી રહ્યા છે, જે માટે તેઓ વ્યૂહાત્મક ભંડારમાંથી બહાર કરવામાં આવેલા સપ્લાય અને ઓસ્ટ્રેલિયન બજારમાં વધુ પુરવઠો જાળવી રાખવા માટે ઈંધણના ધોરણમાં કરવામાં આવેલા અસ્થાયી ઘટાડાનો પણ હવાલો આપી રહ્યા છે.
And we're cracking down on petrol companies engaging in price gouging. The Minister for Foreign Affairs is engaging key international counterparts to help ensure the continued flow of fuel and diesel shipments to Australia from our trading partners, and I've been engaged in that process as well. My government will be announcing more measures to prepare the nation for supply chain challenges over coming days and weeks.
શ્રી અલ્બનીઝી મધ્ય પૂર્વમાં ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધી રહેલા હુમલાઓ અંગે પણ પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે ઇઝરાયેલે વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડ સાથે જોડાયેલી ઈરાની સુવિધાઓ પર બોમ્બમારો કર્યો હતો. ઈરાને કતાર અને સાઉદી અરેબિયામાં ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરતા પ્રત્યુત્તર આપ્યો હતો. આને એક મોટા તણાવ તરીકે જોવામાં આવી રહ્યું છે, જે વૈશ્વિક ઉર્જા આંચકાને વધુ ગંભીર બનાવી શકે છે.
The conflict is an unprecedented shock to global energy markets. The International Energy Agency has called it the biggest in history.
જો કે આ દિવસે કેટલાક વધુ સારા સમાચાર પણ આવ્યા છે, જેમાં ભવિષ્યમાં વીજળીના બિલો ઓછા થવાની શક્યતા દેખાઈ રહી છે.
At this point we are cautious but calm.
ઓસ્ટ્રેલિયન એનર્જી રેગ્યુલેટરના અધ્યક્ષ ક્લેર સેવેજે ગુરુવારે ડ્રાફ્ટ માર્કેટ ઓફર બહાર પાડી.
There's a range of factors bringing down prices in this draft decision. So we've seen much lower wholesale electricity costs over the last 12 months, much less volatility in our markets as we've had really good output from wind and solar and storage, so battery capacity. We've also seen better performance from coal plants, and this has led to lower forward contract electricity prices, and they're flowing through to power prices right now.
પૂર્વ કિનારાના મોટાભાગના વિસ્તારો માટે કિંમતોમાં પરિવાર માટે 10% અને વ્યવસાયો માટે 21% સુધીનો ઘટાડો થઈ શકે છે. પરંતુ અન્ય બજારોની જેમ વીજળીના ભાવો પણ મધ્ય પૂર્વના યુદ્ધની અસરથી બચી શકશે નહીં.
Now, Australia's power market is still exposed to international coal and gas prices, so we could see increases moving forward as a result of that conflict.
SBS News માટે ટિયા મિશેલનો આ અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષાણ દેસાઈ પાસેથી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
મિત્રો, ગુજરાતી બોલતા મુસ્લિમ બિરાદરો આ સપ્તાહાંતે ઈદની ઉજવણી કરશે. આ અંગે માહિતી આપવા આપણી સાથે જોડાયા છે સોહેલભાઈ. અહેવાલ પ્રસ્તુત કરે છે વત્સલભાઈ પટેલ.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયા સહિત સમગ્ર વિશ્વમાં વસતા મુસ્લિમ બિરાદરો રમઝાન મહિનાના એક મહિના સુધી રોજા પાળ્યા બાદ ઈદની ઉજવણી કરી રહ્યા છે. વતન ગુજરાતથી દૂર ઓસ્ટ્રેલિયામાં રહેતા મુસ્લિમ સમુદાયના સભ્યો કેવી રીતે પરંપરાગત રીતે ઈદ ઉજવવાની તૈયારી કરે છે એ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે મેલબર્નથી સોહેલભાઈ અમી. સોહેલભાઈ, સ્વાગત છે આપનું SBS ગુજરાતીમાં.
થેન્ક યુ વત્સલભાઈ, થેન્ક્સ ફોર હેવિંગ મી ટુડે. થેન્ક યુ.
સોહેલભાઈ, એક મહિનાના લાંબા રોજા બાદ હવે ઈદની તૈયારી, નોકરી સાથે કેવી રીતે તમે સમગ્ર મહિના સુધી તાલમેલ જાળવીને રોજા પાળ્યા?
હોલ એક્સપિરિયન્સ જ્યારે રમઝાન મહિનો અબાઉટ ટુ અપ્રોચ આવવાનો હોય છે, ઇટ સાઉન્ડ્સ લાઈક ઇટ થોડું ઓવરવેલમિંગ તમને લાગે, કેમ કે તમને ખબર છે કે અત્યારે રમઝાન માસ એ ઓલમોસ્ટ સમર મહિનામાં મેલબર્ન અને વિક્ટોરિયામાં છે. તો ફર્સ્ટ રોજુ જયારે આપણે ચાલુ કરીએ તો યુઝલી સૂર્યોદય થી સૂર્યાસ્ત એટલે ડોન ટુ ડસ્ક એ અરાઉન્ડ 15 અવર્સ નું રહે છે. સો ઇટ સાઉન્ડ બિટ ઓવરવેલમિંગ, પણ વન્સ તમે એના રૂટીનમાં આવી જાઓ અને એના પછી ઇટ બીકમ્સ ઇઝીયર વિથ એવરી ડે પાસિંગ ઓફ એવરી ડે. તો પહેલા રોજાથી છેલ્લા રોજા સુધી લગભગ 1 કલાક જેટલું સમય અંતર ઘટી જાય છે એનો, પણ ડેફિનેટલી ઇટ ચેન્જીસ યોર શેડ્યુલ અને ધેન યુ હેવ ટુ વર્ક અરાઉન્ડ ઇટ. અને ઇટ્સ અ જર્ની ઓફ સ્પિરિચ્યુઅલ જર્ની ઓફ સેલ્ફ ડિસિપ્લિન, પેશન્સ અને ગ્રેટિટ્યુડ. આખા મહિનામાં તમે આ એક્સપિરિયન્સ કરો છો જનરલી?
બરાબર. અને આવતા વર્ષે તો સોહેલભાઈ કદાચ એક મહિનો વધારે, એ વખતે ઉનાળો હશે ઓસ્ટ્રેલિયામાં, એ વખતે વધારે થોડું કપરું બની શકે છે.
હા, સાચી વાત. કેમ કે એવરી યર અરાઉન્ડ 10-12 દિવસ 11 દિવસ ફોરવર્ડ થાય છે મૂન કેલેન્ડર પ્રમાણે. તો હા, ઇટ વિલ બી ઇવન ઇન્ટરેસ્ટિંગ આવનારા 2-3 વર્ષ. ઇટ વિલ બી, હા, સમર માસે દિવસ આનથી થોડો મોટો થશે, ગરમી આ તે, તો થોડા વેધર ચેલેન્જીસ રહેવાના.
તો કેવી ચાલી રહી છે ઈદની તૈયારી? શું છે આ વખતનું કોઈ ખાસ આયોજન?
ઈદ માટે સવારે દિવસ ઈદની નમાજથી શરૂ કરીશું, અને પછી નમાજ બાદ આવ્યા પછી આજુબાજુમાં અને નિયર બાય રહેતા સગા સંબંધીઓ, રિલેટિવ્સ, ફ્રેન્ડ સર્કલ, એમને મળીશું. ઈદના દિવસે એક જસ્ટ મેલબર્નમાં એક કોમન કલ્ચર અહીંનું એક છે અમારી કમ્યુનિટીમાં, કે ભાઈ બપોરે 12-11 વાગ્યા જેવા એક પાર્કમાં ભેગા થઈએ, લગભગ 200-300 માણસો, અને એવરીવન વિલ બ્રિંગ 1 ડિશ ફ્રોમ હોમ.
બરાબર.
સો ધેર વિલ બી પ્લેન્ટી ઓફ ફૂડ ટુ એક્સપિરિયન્સ એન્ડ એક્સપ્લોર.
બરાબર. તો એ ઇવેન્ટમાં પાર્ટ લેવા માટે તમે ઘરેથી શું બનાવીને જવાના છો?
હેવન્ટ ડિસાઇડેડ યેટ, અત્યારે નક્કી નથી કર્યું, પણ શિવખુરમા તો ડેફિનેટલી વિલ ગિવ ઇટ અ ગો, એ તો હશે. અને એના સિવાય કઈ બીજું હશે તો અત્યારે વાઇફ જોડે ડિસ્કસ કરીને આજે કરીશું ફાઇનલ.
સોહેલભાઈ, તો વતન ગુજરાતમાં ઈદ કેવી રીતે મનાવતા હતા અને અહીંયા ઓસ્ટ્રેલિયામાં એમાં શું બદલાવ આવ્યો છે, આપે શું નોંધ્યું છે?
હું ઓસ્ટ્રેલિયામાં લગભગ 10 વર્ષથી અહીંયા આગળ છું, અને માઇટ સાઉન્ડ લાઈક અ ડાયનાસોર બટ હું એટલો જૂનો નથી, પણ આઈ થિંક ગુજરાતનો એક્સપિરિયન્સ એક યુનિક એક્સપિરિયન્સ હતો. ત્યાં તમારી એક્સટેન્ડેડ ફેમિલી, તમારા સગા સંબંધીઓ, કાકા, મામા, ફઈ, ફોઈ, બધા કઝિન્સ, અને એક એક અલગ જ એન્વાયરમેન્ટ તમને તમારા વતનમાં મળે જનરલી. ત્યાં આગળ ઈદના મેળા થતા, જે ઓસ્ટ્રેલિયામાં ને એમાં મિસિંગ છે એ વસ્તુ, જે એક એક્સપિરિયન્સ 3 દિવસનો આખો જે એક ફેસ્ટિવ એક્સપિરિયન્સ રહેતો. અને એઝ અ કિડ યુ આર રિયલી એક્સાઇટેડ કે ભાઈ ઈદના દિવસે તમે ઈદની નમાજ બાદ તમે તમારા રિલેટિવ્સના ઘરે જાઓ, એક ઈદની એક એક તમારામાં એક માસૂમ લાલચ જેવું હોય એવું કહી શકાય. ઇટ્સ જસ્ટ ઇટ બ્રિંગ્સ અ હોલ ન્યુ એક્સપિરિયન્સ ફોર યુ. અને તમારા ફ્રેન્ડ સર્કલ, મિત્રો જોડે પછી તમે લેટ નાઇટ સુધી બહાર એક્સપ્લોર કરો, અને હા, કોઈ મોસ્ટલી રિસ્ટ્રિક્શન્સ ના હોય, પેરેન્ટ્સ બી થોડા રિલેક્સ અને ચિલ હોય, એટલે એક સારો અનુભવ.
બરાબર. અને સમગ્ર રમજાન મહિના દરમિયાન રાત્રે જે માર્કેટ ભરાતા હોય છે એની કોઈ ખાસ યાદો?
હા, એ ફૂડ માર્કેટ તો એ ડેફિનેટલી મિસ થાય. એ જે આપણું રિજનલ ફૂડ, આપણું કલ્ચરલ ફૂડ, અને જે જ્યાં સમય એકદમ એવું જ લાગે કે રાત એ દિવસ બની જાય.
બરાબર.
એ વસ્તુ અહીંયા આ તમે ઓસ્ટ્રેલિયામાં મિસ કરો.
સોહેલભાઈ, તો તમે ઓસ્ટ્રેલિયામાં આટલા વર્ષોથી સ્થાયી થયા છો, તો પરંપરાગત રીતે ઈદ કેવી રીતે મનાવો છો?
વત્સલભાઈ, હું લગભગ 10 વર્ષ ઓસ્ટ્રેલિયામાં છું, એમાંથી 8-1 વર્ષ મેં રિજનલ ટાઉનમાં કાઢ્યા. ત્યાં આગળ જેમ જેમ તમે રિજનલ ટાઉન્સમાં જાઓ છો ત્યાં આગળ કમ્યુનિટી એક્સપોઝર અને ઇવેન્ટ એક્સપોઝર બહુ જ ઓછો થઈ જાય, એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ તમારે પછી મોટા ટાઉન તરફ જવું પડે આ એક્સપોઝર લેવા માટે. ઈધર તમે એડિલેડ બાજુ જાઓ યા મેલબર્ન બાજુ જાઓ. તો એ વખતે તમને ડેફિનેટલી એ વસ્તુ વોટ યુ આર મિસિંગ તમને એનો અહેસાસ થાય છે. એને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ કર્યો છે, એસ્પેશિયલી કોવિડ દરમિયાન. 3-4 વર્ષ તો એમાં જ નીકળી ગયા. તમે બી મેલબર્નમાં એક્સપિરિયન્સ કર્યું છે એ વસ્તુ, તો ઇટ વોઝ ચેલેન્જિંગ. બટ યા મેલબર્ન બહુ સારું છે આપણી કમ્યુનિટીના કારણે. તમને ઇન્ડિયાની યાદ તો આવે, પણ એક ટુ એન એક્સટેન્ડ એને કવર અપ કરી નાખે.
તમે આપે જેમ કહ્યું કે આપ રિજનલ ટાઉનમાં રહેતા હતા, તો ત્યાં કેવી રીતે ઈદ ઉજવાતી હતી? કેટલા સમુદાયના લોકો ભેગા થઈને ઈદ મનાવતા હતા?
રિજનલમાં એકદમ મુશ્કેલ છે, કેમ કે ત્યાં ઓલમોસ્ટ મલ્ટીકલ્ચરલ નહોતું ત્યાં આગળ, અને ત્યાં લગભગ 1-2 ફેમિલી મેક્સિમમ. એટલે તમારે ઈદના દિવસે ઈધર યુ હેવ ટુ તમારે બીજા શહેરમાં જવું પડશે, તમારે નજીકના બિગર સિટીના અંદર મેલબર્ન અથવા એડિલેડ, એમાં એ રીતે ઓપ્શન હતો. તો ત્યાં આગળ ઓલમોસ્ટ સમજો કે ઇટ વોઝ જસ્ટ અ નોર્મલ ડે. હા, તો એ વસ્તુ વિચ ઇઝ અ હ્યુજ ડિફરન્સ, કેમ કે તમે જ્યારે તમે તમારા વતનમાંથી આવો અને આવું એક્સપિરિયન્સ થાય કે ઇઝ જસ્ટ એ કેઝ્યુઅલ ડે છે એમના માટે, કે દે નેવર હેવ એન એક્સપોઝર, સો એ કંઈક યુનિક એક્સપિરિયન્સ હતો.
બરાબર, એટલે ઈદ ઉજવી હોય તો મોટા સિટી તરફ તમે જતા હતા.
હા, 10 વર્ષમાં હેવિંગ સેડ દેટ, પોસ્ટ કોવિડ બહુ ચેન્જ થઈ ગયું છે, માઇગ્રેશન તમને ખ્યાલ છે ખાસું એવું વધી ગયું છે, હવે મલ્ટીકલ્ચરલ બનવા માંડ્યા છે નાના ટાઉન બી. તો અત્યારે લાસ્ટ 2-3 years, 4 years ઇટ હેઝ ચેન્જ અ બિટ, બટ બેક 2016-17 ઇટ વોઝ ડિફરન્ટ.
બિલકુલ. સોલભાઈ, ગુજરાતમાં ઉજવાતી ઈદની કઈ બાબત અહીંયા તમને ઓસ્ટ્રેલિયામાં યાદ આવે છે અને કેવી રીતે અત્યારે ઉજવણી કરી રહ્યા છો તમે?
ફર્સ્ટ ઓફ ઓલ ફેમિલી મેમ્બર્સ, તમને તમારા પેરેન્ટ્સ, એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સ, જે મેં પહેલા તમે મેન્શન કર્યું, એ જે બહુ, કેમ કે તમે આ પર્ટિક્યુલર સિટીમાં યુ તમારા ફ્રેન્ડ્સ છે, તમારા રિલેટિવ્સ છે, બટ 100% એ લોકો નથી કે જે તમારા એક્સટેન્ડ ફર્સ્ટ બ્લડ રિલેશનશીપ, એ લોકોને તમે ડેફિનેટલી મિસ કરો. બીજું જે પર્ટિક્યુલરલી હું એ સમયને બહુ મિસ કરું છું કે જ્યાં એઝ અ યંગ કિડ તમે મેળામાં જતા, જાત જાતની રાઇડ્સ તમે એક્સપિરિયન્સ કરતા, અલગ અલગ ફૂડ તમે એક્સપિરિયન્સ કરતા, અને એક જે ફેસ્ટિવ વાઇબ જે હોય છે જે વિચ એક્સટેન્ડ ફોર 2-3 days, એ વસ્તુ મિસ થાય છે અહીંયા.
શૈલભાઈ, આજે તમે સમય ફાળવ્યો, એસબીએસ ગુજરાતી સાથે જોડાયા અને અમારી સાથે રમજાન અને ઈદ વિશે વાત કરી, એ બદલ હું વત્સલ પટેલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
થેન્ક્સ લોટ વત્સલભાઈ, તમારી સાથે વાત કરીને મજા આવી, થેન્ક યુ.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/gujarati ની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે, તો કાર્યક્રમને આપીએ વિરામ. ફરી મળીશું આવતા અઠવાડિયે, ત્યાં સુધી આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.